ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 16મો અધ્યાય. સામસુન ગાઝામાં ગયો ને ત્યાં એક વેશ્યાને જોઈને તેની પાસે ગયો. ગાઝીઓને ખબર મળી કે સામસુન અહીં આવ્યો છે. તેઓએ તેને ઘેરી લીધો ને સવારે દિવસ ઉગતા આપણે તેને મારી નાખીશું. વિચાર કરીને તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા ને આખી રાત ગુપચુપ બેસી રહ્યા. મધરાત લગી સામસુન સૂઈ રહ્યો ને મધરાતે ઉઠીને તેણે નગરના દરવાજાના કમાડ તથા બંને બાર શાખાઓ પકડીને ભૂગર સહિત ખેંચી કાઢ્યા ને તેમને ખાંધ ઉપર મૂકીને હેબ્રોનની સામેના એક પર્વતના શિખર પર લઈ ગયો. તે પછી એવું બન્યું કે તેને સોરેકની ખીણમાની દલીલા નામની એક સ્ત્રીની સાથે પ્રીતિ થઈ. ત્યારે પલિસ્તીઓના સરદારોએ તેની પાસે આવીને તેને કહ્યું કે તેનું મહાબળ સામા રહેલું છે તથા સા ઉપાય વડે તેના પર પ્રબળ થઈને અમે તેને બાંધીને દુઃખ દઈએ. એ તું તેને ફોસલાવીને શોધી કાઢ તો અમારામાંનો પ્રત્યેક જણ તેને 1100 રૂપિયા આપશે. દલીલાએ સામસુનને કહ્યું, તારું મહાબળ સામા રહેલું છે તથા તું સાથી બંધાય કે જેથી તને દુઃખ દઈ શકાય, કે તું કૃપા કરીને મને કહે. સામસુને તેને કહ્યું કે કદી નહીં સુકાયેલા એવા 7 લીલા બંધથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં. ત્યારે પલિસ્તીઓના સરદારો કદી નહીં સુકાયેલા એવા 7 લીલા બંધ તેની પાસે લાવ્યા ને તે લઈને તેણે તે વડે તેને બાંધ્યો. હવે તેણે કેટલાકને અંદરની ઓડીમાં સંતાડી રાખ્યા હતા. પછી તેણે તેને કહ્યું કે સામસુન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે, એટલે જેમ સણની દોરી આગને અડક્યાથી તૂટી જાય છે તેમ તેણે તે બંધ તોડી નાખ્યા, એમ તેના બળ વિશે ખબર પડી નહીં. પછી દલીલાએ સામસુનને કહ્યું કે તે મારી મશ્કરી કરીને મને જૂઠી વાતો કહી છે, હવે તું કઈ રીતે બંધાઈ શકે તે કૃપા કરીને મને કહે. તેણે તેને કહ્યું કે કદી વપરાયા ન હોય એવા નવા દૂરથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં. તેથી દલીલાએ નવા દોરા લીધા ને તે વડે તેને બાંધ્યો. પછી તેને કહ્યું કે સામસુન, પલિસ્તે તારા પર ચડી આવ્યા છે. અંદરની ઓડીમાં માણસો સંતાઈ રહ્યા હતા, પણ તેણે સૂતરના દોરાની પેઠે પોતાના હાથના બંધ તોડી નાખ્યા. ત્યારે દલીલાએ સામસુનને કહ્યું કે તે અત્યાર સુધી મારી મસ્કરી કરી છે ને મને જૂઠી જ વાતો કહી છે, તું સા વડે બંધાઈ શકે તે મને કહે. તેણે તેને કહ્યું કે જો તું મારા માથાની 7 લટો થાનની સાથે વણે તો. તેણે સાળના ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું, સામસુન, પલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે. તેણે ઊંઘમાંથી જાગીને સાળનો ખીલો તથા થાન ખેંચી કાઢ્યા. ત્યારે તેણે તેને કહ્યું કે તારું દિલ મારા પર નથી, છતાં તું એમ કેમ કહી શકે કે હું તારા પર હેત રાખું છું. આ 3 વાર તે મારી મશ્કરી કરી છે ને મારું તારું મહાબળ સામા રહેલું છે તે મને કહ્યું નથી. અને એમ થયું કે તેણે પોતાના વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને હઠેઠ કરી જેથી તેનો જીવ મરણ તુલ્ય અકળાયો. ત્યારે તેણે પોતાનું દિલ ખોલીને તેને કહ્યું કે મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી, કેમ કે મારી માના ઉદરમાંથી હું દેવને સારું નાઝારી છું. જો મને કોઈ મૂંડે તો મારું બળ જતું રહે ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાઉં. જ્યારે દલીલાએ જોયું કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે પલિસ્તીઓના સરદારોને તેડી મંગાવીને કહ્યું કે તમે આ એક વાર આવો, કેમ કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલી દીધું છે. ત્યારે પલિસ્તીઓના સરદારો હાથમાં પૈસા લઈને તેની પાસે આવ્યા. તેણે તેને પોતાના ખોળામાં સુવાડીને ઊંઘમાં નાખ્યો. પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની સાથે લટો બોડાવી નાખી અને તે તેને હેરાન કરવા લાગી ને તેનામાંથી તેનું બળ જતું રહ્યું. પછી તેણે કહ્યું કે સામસુન, પલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે. અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, હું અગાઉની પેઠે બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ, પણ તે જાણતો નહોતો કે યહોવા મારી પાસેથી જતો રહ્યો છે. ત્યારે પલિસ્તીઓ તેને પકડીને તેની આંખો ફોડી નાખી અને તેઓ તેને ગાઝામાં લાવીને પિત્તરની બેડીઓ પહેરાવી અને તે બંદીખાનામાં દોડતો હતો. તથાપિ મુંડળ થયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા. પલિસ્તીઓના સરદારો પોતાના દેવ દાગોન આગળ મહાયજ્ઞ ચઢાવવાને તથા આનંદ કરવાને એકઠા થયા, કેમ કે તેઓએ કહ્યું કે અમારા દેવે અમારા વેરી સામસુનને અમારા હાથમાં સોંપી દીધો છે, અને લોકોએ તેને જોયો ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી, કેમ કે તેઓએ કહ્યું કે અમારો શત્રુ તથા અમારા દેશનો નાશ કરનાર જેણે અમારામાંના ઘણાને મારી નાખ્યા છે તેને અમારા દેવે અમારા હાથમાં સોંપી દીધો છે. અને એમ થયું કે તેઓના દિલ ખુશ થયા હતા ત્યારે તેઓએ કહ્યું કે સામસુનને બોલાવો કે તે આપણી આગળ કઈ તમાશો કરે. તેઓએ સામસુનને કેદખાનામાંથી બોલાવી મંગાવ્યો અને તેણે તેઓની આગળ તમાશો કર્યો. પછી તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો. જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને સામસુને કહ્યું, જે થાંભલાઓ પર ઘરનો આધાર રહેલો છે તે મને ફંફોસી કાઢવા દે કે હું તેઓને અઢે લઈને ઊભો રહું. હવે તે ઘર તો પુરુષોથી તથા સ્ત્રીઓથી ચિક્કારતો. પલિસ્તીઓના સર્વ સરદારો ત્યાં હતા અને સામસુન તમાશો કરતો હતો ત્યારે તેને જોનાર પુરુષો તથા સ્ત્રીઓ મળીને આશરે 3000 માણસો ધાબા ઉપર હતા. ત્યારે સામસુને યહોવાની પ્રાર્થના કરી કે ઓ પ્રભુ યહોવા, કૃપા કરીને મને સંભાળ. હે દેવ, કૃપા કરી ને એકવાર મને બળવાન કર કે હું મારી બંને આંખો લીધાનું સામટું વેર પલિસ્તીઓ પર વાળી શકું. પછી વચ્ચેના બંને થાંભલા જેના ઉપર ઘરનો આધાર રહેલો હતો તે સામસુને પકડ્યા, એટલે એકને જમણા હાથે અને એકને ડાબા હાથે, ને તેમને અઢેલીને તે ઊભો થયો. ને સામસુનને કહ્યું, પલિસ્તીઓની સાથે ભલે મરું. પછી પોતાના સંપૂર્ણ બળથી તે વાંકો વળ્યો, એટલે સરદારો ઉપર તથા તેની અંદરના સર્વ માણસો પર તે ઘર તૂટી પડ્યું. આ પ્રમાણે મરતી વેળા જેઓને તેણે મારી નાખ્યા તેઓની સંખ્યા તેની હયાતીમાં તેણે મારી નાખેલા માણસો કરતા વધારે હતી. પછી તેના ભાઈ તથા તેના બાપના ઘરના સર્વ માણસો ત્યાં આવીને તેને લઈ ગયા, ને સોરા તથા એસ્તા ઓલની વચમાં તેના બાપ માનોહાના કબ્રસ્તાનમાં તેઓએ તેને દાટ્યો. તે 20 વર્ષ સુધી ઇસ્રાયલનો ન્યાય કર્યો હતો. ન્યાયાધીશ 17. એફ્રાઈમના પહાડી મુલકનો મિખા નામે એક પુરુષ હતો. તેણે પોતાની માને કહ્યું કે જે 1100 રૂપિયા તારી પાસેથી ચોરી લેવામાં આવ્યા હતા ને જેને લીધે તે સાપ દીધો હતો ને વળી મને પણ કંઈ સંભળાવ્યું હતું તે રૂપિયા મારી પાસે છે, તે મેં લીધા નથી. તેની માએ કહ્યું કે મારા દીકરા પર યહોવાનો આશીર્વાદ આવો. જ્યારે તેણે તે 1100 રૂપિયા પોતાની માને પાછા આપ્યા ત્યારે તેની માએ કહ્યું કે એક કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવવાને મેં મારા હાથથી મારા દીકરાની ખાતર તે રૂપિયા યહોવાને અર્પણ કર્યા હતા. મારે માટે હવે હું તને તે પાછા આપીશ. જ્યારે તેણે પોતાની માને તે રૂપિયા પાછા આપ્યા ત્યારે તેની માએ 200 રૂપિયા લઈને સોનીને આપ્યા. તેણે તેની એક કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવી અને તે મીખાના ઘરમાં રહી. મીખાને ત્યાં એક દેવસ્થાન હતું. તેણે એફો તથા તરાફીમ બનાવ્યા ને પોતાના એક દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેનો પુરોહિત બનાવ્યો. તે વખતે ઇસ્રાયલમાં રાજાનો હતો. પ્રત્યેક માણસ પોતપોતાની નજરમાં જે સારું લાગતું તે કરતો. યહુદિયાના બેથલેહેમનો યહુદાના કુટુંબનો એક જુવાન પુરુષ હતો. તે લેવી હતો. તે ત્યાં આવી વસેલો હતો. તે માણસ જ્યાં જગા મળે ત્યાં વસવા સારું તે નગરમાંથી એટલે કે બેથલેહેમ યહુદિયામાંથી ચાલી નીકળ્યો ને મુસાફરી કરતો કરતો તે એફ્રાઈમના પહાડી મુલકમાં મીખાને ઘેર આવી પહોંચ્યો. મીખાએ તેને પૂછ્યું, તું ક્યાંથી આવે છે? તેણે તેને કહ્યું કે હું યહુદિયા બેથલેહેમનો એક લેવી છું ને જ્યાં કંઈ મને જગા મળે ત્યારે એવા સારું હું જાઉં છું. મીખાએ તેને કહ્યું, મારી સાથે રહે અને મારો બાપ તથા પુરોહિત થા. હું તને વર્ષે 10 રૂપિયા એક જોડ લુગડા તથા ખાવાનું આપીશ. તેથી તે લેવી તેને ત્યાં રહ્યો. તે લેવી તે માણસની સાથે રહેવાને રાજી હતો અને તે જુવાનને તે પોતાના પુત્ર સમાન ગણતો હતો. મીખાએ તે લેવીની પ્રતિષ્ઠા કરી અને તે જુવાન તેનો પુરોહિત થઈને મીખાના ઘરમાં રહ્યો. ત્યારે મીખાએ કહ્યું કે હવે હું જાણું છું કે એક લેવી મારો પુરોહિત છે. એ જોઈને યહોવા મારું કલ્યાણ કરશે. ન્યાયાધીશ 18. તે સમયે ઇસ્રાયલમાં કોઈ રાજા નહોતો. એ જ વખતે દાનીઓનું કુળ પોતાને રહેવાને માટે વતન શોધતું હતું, કેમ કે તે વખત લગી ઇસ્રાયલના કુળોમાં તેઓને વતનનો હિસ્સો મળ્યો નહોતો. તેથી દાન પુત્રએ પોતાના કુટુંબના સર્વ માણસોમાંથી 5 સુરવી પુરુષોને સુરા તથા અસ્તાવલથી દેવની બાતમી કાઢવા તથા તપાસ કરવા સારું મોકલ્યા. તેઓએ તેઓને કહ્યું કે જઈને દેશની તપાસ કરો. અને તેઓએ એફ્રાઈમના પહાડી મુલકમાં મિખાને ઘેર આવીને ત્યાં ઉતારો કર્યો. તેઓ મિખાના ઘરની નજીક આવ્યા ત્યારે તેઓએ પેલા જુવાન લેવીનો સાદ ઓળખ્યો અને તેઓ પાછા ફરીને ત્યાં ગયા ને તેને પૂછ્યું કે તને અહીં કોણ લઈ આવ્યું, તો અહીં શું કરે છે, અહીં તને શું મળે છે. તેણે તેઓને કહ્યું કે મિખાએ મારા માટે ફલાણું ફલાણું કર્યું છે ને તેણે મને પગારથી રાખ્યો છે ને હું તેનો પુરોહિત થયો છું. તેઓએ તેને કહ્યું કે કૃપા કરીને દેવની સલાહ પૂછ, તેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે ફતેમંદ નિવડશે કે નહીં. પુરોહિતે તેઓને કહ્યું કે શાંતિથી ચાલ્યા જાઓ, જે રસ્તે તમે જાઓ છો તે યહોવાની સમ્મુખ છે. ત્યારે તે 5 માણસ વિદાય થયા ને લાઈસ આવ્યા ને ત્યાંના લોકોને જોયા કે તેઓ નિશ્ચિંત રહે છે તથા સિદોનીઓની પેઠે શાંત તથા નિર્ભય છે, કેમ કે તેમને કસામાં પણ શરમાવે એવું તે દેશમાં કોઈ હાકેમ નહોતો. તેઓ સિદોનીઓથી વેગળા હતા અને કોઈની સાથે તેઓને કશો વ્યવહાર નહોતો. એ બાતમીદારો સોરા તથા અસ્તાઓલમાં પોતાના ભાઈઓની પાસે પાછા આવ્યા ને તેઓના ભાઈઓએ તેમને પૂછ્યું, તમે શી ખબર લાવ્યા? તેઓએ કહ્યું કે ઉઠો અને આપણે તેમના ઉપર ચઢાઈ કરીએ, કેમ કે અમે તે દેશ જોયો છે, તે ઘણો સારો છે. તમે કેમ સુસ્ત બેસી રહ્યા છો? ત્યાં જઈને દેશનો કબજો કરી લેવામાં આળસ ન કરો. તમે જશો ત્યારે લોકો નિશ્ચિતપણે રહેતા જોવામાં આવશે. તે દેશ વિશાળ છે, કેમ કે દેવે તે તમારા હાથમાં સોંપી દીધો છે. પૃથ્વી પરની કોઈ પણ વસ્તુની ખોટ ન પડે એવું તે સ્થળ છે. પછી સોરા તથા અસ્તાઓલમાંથી દાનના કુટુંબના 600 માણસ શસ્ત્ર સજીને ત્યાંથી ચાલી નીકળ્યા. તેઓએ જઈને યહુદિયામાંના કિર્યાત યારીમાં છાવણી કરી. એ માટે તેઓએ તે જગાનું નામ માહનેદાન પાડ્યું. આજ સુધી તેનું નામ છે. જુઓ, તે કિર્યાત યારીમની પાછળ છે. તેઓ ત્યાંથી એફ્રાઈમના પહાડી મુલકમાં ગયા અને મિખાને ઘેર આવ્યા. જે 5 માણસ લાઈસના દેશની બાતમી કાઢવા ગયા હતા તેઓએ પોતાના ભાઈઓને કહ્યું, તમે જાણો છો કે આ ઘરોમાં એફોદ અને તરાફીમ તથા કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે. હવે તમારે શું કરવું તેનો વિચાર કરો. ત્યારે તેઓ તે તરફ ફરીને તે જુવાન લેવીના ઘરમાં એટલે કે મિખાના ઘરમાં ગયા ને તેઓએ તેની ખબર અંતર પૂછી. દાન પુત્રોમાંના 600 હથિયારબંધ માણસો દરવાજાના નાકામાં ઉભા રહ્યા ને 5 માણસ દેશની બાતમી કાઢવા ગયા હતા તેઓએ ઘરમાં પેસીને કોરેલી મૂર્તિ, એફો તથા તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધા અને પેલા 600 હથિયારબંધ માણસોની સાથે દરવાજાના નાકા આગળ પુરોહિત ઉભો રહેલો હતો. જ્યારે તેઓ મિખાના ઘરમાં ગયા ને કોરેલી મૂર્તિ, એફો તથા તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા ત્યારે પુરોહિતે તેઓને પૂછ્યું, તમે આ શું કરો છો? તેઓએ તેને કહ્યું કે ચૂપ રહે, તારા મુખ પર તારો હાથ મૂક ને અમારી સાથે આવીને અમારો પિતા તથા પુરોહિત થા. એક માણસના ઘરના પુરોહિત થવું એ સારું છે કે ઇસરાયલના કુળના તથા કુટુંબના પુરોહિત થવું તે સારું છે? પુરોહિત મનમાં ખુશ થયો ને તે એફો તથા તરાફીમ તથા કોરેલી મૂર્તિ લઈને તે લોકો મધ્ય ગયો. તેઓ પાછા વળીને ચાલી નીકળ્યા ને છોકરા તથા ઢોર તથા માલ મિલકતને પોતાને મોખરે રાખ્યા. તેઓ મિખાના ઘરથી ઘણે દૂર ગયા ત્યારે મિખાના ઘરની પાસેના ઘરના માણસોએ એકઠા થઈને દાન પુત્રને પકડી પાડ્યા. તેઓએ દાન પુત્રને હાંકી મારી એટલે તેઓએ પાછા ફરીને મિખાને કહ્યું, તને શું નુકસાન થયું છે કે તું આવું ટોળું લઈને આવે છે? તેણે કહ્યું, તમે મારા પોતાના બનાવેલા દેવોને તથા પુરોહિતને લઈને ચાલ્યા ગયા છો, હવે મારી પાસે બીજું શું રહ્યું છે? એમ છતાં તમે મને કેમ પૂછો છો કે તને શું નુકસાન થયું છે? ત્યારે દાન પુત્રએ તેને કહ્યું, મોટેથી ન બોલ, રખેને તારો સાથ સાંભળીને ક્રોધથી તપી ગયેલા માણસો તારા પર તૂટી પડે ને તું તારો તથા તારા ઘરના ઘરના પ્રાણ ખોયા. ત્યાર પછી દાન પુત્રો પોતાને રસ્તે પડ્યા અને મીખાએ જોયું કે તેઓ મારા કરતા બળવાન છે, ત્યારે તે પાછો વળીને પોતાને ઘેર ગયો. તે મીખાની બનાવેલી વસ્તુઓ તથા તેના પુરોહિતને લઈને લાઈસમાં આવ્યા. ત્યાં લોકો શાંતિથી નિશ્ચિતપણે રહેતા હતા. તેઓને તેઓએ તરવારથી મારી નાખ્યા અને તેઓએ નગરને આગથી બાળી નાખ્યું. તેની વારે ચડનાર કોઈ નહોતું, કેમ કે સિદોનથી તે આઘુ હતું ને તેઓને કોઈની સાથે કંઈ પણ વ્યવહાર ન હતો. બેથ રહોબની પાસેની ખીણમાં આવેલું હતું અને તેઓ નગર બાંધીને ત્યાં વસ્યા અને ઇસ્રાયલને પેટે જન્મેલા પોતાના પૂર્વજ દાનના નામ ઉપરથી તેઓએ તેનું નામ દાન પાડ્યું. પરંતુ પહેલા તે નગરનું નામ લાઈસ હતું અને દાન પુત્રએ પોતાને માટે તે કોરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને દેશની ગુલામગીરીના દિવસ સુધી મૂસાના દીકરા ગેરશોમનો દીકરો યોનાથાન તથા તેના પુત્રો દાન કુળના પુરોહિત હતા. દેવનું ઘર સિલોહમાં રહ્યું તે બધો વખત તેઓએ પોતાને સારું મીખાની બનાવેલી કોરેલી મૂર્તિની સ્થાપના કાયમ રાખી.
ન્યાયાધીશનું પુસ્તક તેનો 19મો અધ્યાય. ઇસ્રાયલમાં કોઈ રાજા નહોતો. તે દિવસોમાં એમ બન્યું કે એફ્રાઈમના પહાડી મુલકની સામેની બાજુએ કોઈક લેવી આવીને વસેલો હતો. તેણે બેથલેહેમ યહુદ્યાની એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી. તેની ઉપપત્નીએ પતિવ્રત ભંગ કરીને વ્યભિચાર કર્યો અને તેની પાસેથી બેથલેહેમ યહુદિયામાં પોતાના બાપના ઘેર જતી રહી ને ત્યાં 4 મહિના રહી. તેને પ્રેમથી સમજાવીને પાછી લાવવા સારું તેનો ભરથાર ઉઠીને પોતાનો ચાકર તથા 2 ગધેડા લઈને સાથે લઈને તેની પાછળ ગયો અને તેને પોતાના બાપના ઘરમાં લઈ ગઈ અને યુવતીના બાપે તેને જોયો ત્યારે તેની મુલાકાતથી ખુશ થયો. તેના સસરાએ એટલે યુવતીના બાપે તેને રાખ્યો અને તેની સાથે 3 દિવસ રહ્યો અને તેઓ ખાધું પીધું અને ત્યાં રહ્યા. 4થે દિવસે એમ બન્યું કે તેઓ પરોઢે ઉઠ્યા ને તે ત્યાંથી વિદાય થવા તૈયાર થયો. યુવતીના બાપે પોતાના જમાઈને કહ્યું કે કોળિયો અન્ન ખાઈને તારા દિલને તાજું કર ને ત્યાર પછી તમે તમારા રસ્તે પડજો. એવી રીતે તે બંને એકઠા બેસીને ખાધું પીધું. પછી તે યુવતીના બાપે તે માણસને કહ્યું કે કૃપા કરીને રાજી થઈને આજની રાત્રે અને તારા દિલને ખુશ કર. તે માણસ તો વિદાયગીરી લેવા સારું ઊભો થયો હતો, પણ તેના સસરાએ તેને આગ્રહ કર્યાથી તે ત્યાં પાછો રહ્યો. 5મે દિવસે વિદાયગીરીને લેવા સારું તે પરોઢે ઉઠ્યો ત્યારે તે યુવતીના બાપે કહ્યું, કૃપા કરીને તારા મનને શાંત પાડીને દિવસ નમતા સુધી રહો. પછી તે બંને જમ્યા. પછી તે પોતાની ઉપપત્ની તથા પોતાના ચાકર સાથે વિદાયગીરી લેવા સારું ઊભો થયો ત્યારે તેના સસરાએ એટલે તે યુવતીના બાપે તેને કહ્યું કે જો હવે દિવસ અસ્ત પામવા આવ્યો છે, કૃપા કરીને રાત રહી જાઓ. જો દિવસ આ થવા આવ્યો છે, અહીં રહીને તારા હૃદયને ખુશ કર ને કાલે સવારે વહેલા ઉઠીને તમારે ઘેર જજો. પણ તે માણસ તે રાત્રે ત્યાં રહેવા રાજી નહોતો, તેથી તે ઉઠીને વિદાય થયો ને યબુસ એટલે યરૂશલેમ પાસે આવી પહોંચ્યો. તેની પાસે જીન બાંધેલા 2 ગધેડા હતા. તેની ઉપપત્ની પણ તેની સાથે હતી. જ્યારે તેઓ યબુસ પહોંચ્યા ત્યારે દિવસ ઘણો નમી ગયો હતો. તેથી ચાકરે પોતાના શ્રેષ્ઠને કહ્યું, કૃપા કરીને ચાલો આપણે વળીને આ યબુસીઓના નગરમાં જઈને તેમાં ઉતારો કરીએ. તેના શેઠે તેને કહ્યું કે એ પરદેશીનું નગર છે જેમાં કોઈ પણ ઇસ્રાયલ પુત્ર નથી, તેમાં આપણે નહીં જઈએ, પણ આપણે આગળ ચાલી ને ગિબિયા સુધી જઈએ. અને તેણે પોતાના ચાકરને કહ્યું, ચાલો આપણે આ જગ્યાઓ માની એકાદની પાસે જઈ પહોંચીએ અને આપણે ગિબિયામાં કે રામામાં ઉતારો કરીશું. તેથી તેઓએ આગળ ચાલવું જારી રાખ્યું. જ્યારે બિન્યામિનના ગિબિયા પાસે તેઓ પહોંચ્યા ત્યારે સૂર્ય અસ્ત થયો. ગિબિયામાં જઈને ત્યાં ઉતારો કરવા સારું તેઓ તે તરફ વળ્યા. તેની અંદર દાખલ થઈને નગરના રસ્તામાં તે બેઠો, કેમ કે કોઈ માણસ ઉતારો આપવા સારું તેઓને પોતાના ઘેર લઈ ગયો નહીં. અને જો એક વૃદ્ધ માણસ ખેતરમાંથી કામ કરીને સાંજે આવતો હતો, તે એફ્રાઈમના પહાડી મુલકનો હતો અને તે ગિબિયામાં આવી વસેલો હતો, પણ એ જગાના લોકો તો બિન્યા બિની હતા. તેણે નજર ઊંચી કરી તો તે વટેમાર્ગોને નગરના રસ્તામાં બેઠો દીઠો. ત્યારે તે વૃદ્ધ માણસે તેને પૂછ્યું કે તું ક્યાં જાય છે અને ક્યાંથી આવ્યો છે. તેણે તેને કહ્યું કે અમે બેથલેહેમ યહુદામાંથી એફ્રાઈમના પહાડી મુલકને પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું અને હું બેથલેહેમ યહુદિયામાં ગયો હતો અને હું યહોવાના ઘેર જાઉં છું. જોકે અમારા ગધેડા માટે ચંદી તથા ચારો બંને છે અને મારે માટે, તારી દાસીને માટે તથા તારા સેવકોની સાથેના જુવાનોને માટે પણ રોટલી તથા દ્રાક્ષારસ છે. અમને કશાની ખોટ નથી, તો પણ કોઈ માણસ મને પોતાના ઘરમાં આવકાર આપતો નથી. તે વૃદ્ધ માણસે તેને કહ્યું કે તને શાંતિ થાઓ, તારે જે જે જોઈએ તેનો ભાર મારે માથે રહેવા દે, એટલું જ કે રસ્તામાં મુકામ ન કર. અને તે તેને પોતાને ઘેર લાવ્યો ને ગધેડાને ઘાસ ચારો નીર્યા અને તેઓ પોતાના પગ ધોઈને ખાધું પીધું. તેઓ આનંદમાં હતા. એટલામાં જો શહેરના કેટલાક બલિયા ઘરની આસપાસ ફરી વળીને બારણું ઠોકવા લાગ્યા. તેઓ એક ઘર ધણીને, એટલે તે વૃદ્ધ માણસને કહ્યું કે જે માણસ તારા ઘરમાં રહેવા આવ્યો છે તેને બહાર કાઢ કે અમે તેની આબરૂ લઈએ. તે માણસે, એટલે ઘર ધણીએ, તેઓની પાસે બહાર આવીને તેઓને કહ્યું કે મારા ભાઈઓ, એમ નહીં બને, કૃપા કરી એવું દુષ્કૃત્ય ન કરો. એ માણસ મારા ઘરમાં આવ્યો છે તે ધ્યાનમાં લઈને એવી મૂર્ખાઈ ન કરો. જો મારી કુંવારી પુત્રી સાથે માણસની ઉપપત્ની અહીં છે, તેઓને હું હમણાં બહાર લાવું, તમે તેમની આબરૂ લો ને તમને જેમ સારું લાગે તેમ તેમને કરો, પણ એ પુરુષની સાથે એવી મૂર્ખાઈ ન કરો. પણ તે માણસો તેનું કહેવું સાંભળવા ચાહતા નહોતા, તેથી છેવટે તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેને તેઓની પાસે બહાર લાવ્યો. તેઓએ તેની આબરૂ લીધી ને સવાર સુધી આખી રાત તેના પર અત્યાચાર કર્યો. જ્યારે પોફ ફાટવા લાગ્યો ત્યારે તેઓએ તેને છોડી દીધી. પોફ ફાટતા તે સ્ત્રી આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના ઘરના બારણા આગળ અજવાળું થતા સુધી પડી રહી. તેના પતિએ સવારે ઉઠીને ઘરના બારણા ઉઘાડ્યા ને રસ્તે પડવા સારું તે બહાર નીકળ્યો તો જુઓ, તે સ્ત્રી એટલે તેની ઉપપત્ની ઉંબરા પર હાથ રાખીને ઘરના બારણા પાસે પડેલી હતી. તેણે તેને કહ્યું, ઊઠ, આપણે જતા રહીએ, કેમ કે કઈ ઉત્તર મળતો નહીં. પછી તેણે તેને ઊંચકીને ગધેડા પર નાખી. પછી તે ઉઠીને પોતાના મુકામે જઈ પહોંચ્યો. પોતાને ઘેર આવીને તેણે એક છરી લીધી ને પોતાની ઉપપત્નીને પકડીને સાંજે સાંજાથી તેને કાપી ને તેના 12 ટુકડા કરીને ઈસરાયલની સર્વ સીમામાં મોકલ્યા. અને એમ થયું કે જેઓએ તે જોયું તે સગળાએ કહ્યું કે ઈસરાયલ પુત્રો મિશ્ર દેશમાંથી નીકળ્યા ત્યારથી તે આજ સુધી આવું કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિશે વિચાર કરો, મસલત કરો ને અભિપ્રાય આપો. ન્યાયાધીશ 20. ત્યારે દાનથી તે છેક બેરસેબા સુધીના તથા ગિલિયાદ દેશના પણ સર્વ ઈસરાયલ પુત્રો નીકળી આવીને આખી જમાત મિસ્બાહમાં યહોવાની આગળ એકમતે ભેગી મળી. સર્વ લોકોનો, એટલે ઈસરાયલના સર્વ કુળોના મુખ્ય 400,000 તલવરિયા પેદલ પુરુષો દેવના લોકોની સભામાં હાજર થયા. હવે ઈસરાયલ પુત્રો મિસ્બાહમાં ભેગા થયા છે એ વાત બિન્યાબિન પુત્રોએ સાંભળી અને ઈસરાયલ પુત્રોએ પૂછ્યું કે આ દુષ્કૃત્ય કેવી રીતે બન્યું તેમને કહો. ત્યારે જે સ્ત્રીનું ખૂન થયું હતું તેના પતિ લેવીએ ઉત્તર આપ્યો કે હું તથા મારી ઉપપત્ની રાત રહેવા સારો બિન્યાબિનના ગિબિયાહમાં ગયા હતા. ત્યાં ગિબિયાહના માણસો મારી પાસે આવીને ધાંધળ મચાવીને જે ઘરમાં હું હતો તેને રાત્રે ચોગરદમ ઘેરી લીધું. તેઓએ મને મારી નાખવાનો વિચાર કર્યો ને મારી ઉપપત્ની ઉપર તેઓએ બળાત્કાર ગુજારીને તેનો પ્રાણ લીધો. તેથી મેં મારી પત્નીને લઈને તેને કાપીને તેના ટુકડા કરીને ઈસરાયલને મળેલા વારસાના આખા દેશમાં તે મોકલી દીધા, કેમ કે તેઓએ ઈસરાયલ મધ્ય લંપટપણું તથા મૂર્ખાઈ ભરેલું કામ કર્યું છે. હે સર્વ ઇસ્રાયલ પુત્રો, તમે સર્વ જીવો ને અત્રે શું કરવું તે વિચાર કરીને કહો. સર્વ લોકોએ એક મતે ઊભા થઈને કહ્યું કે આપણામાંનો કોઈ પણ પોતાના તંબુએ જશે નહીં, કોઈ પણ પાછો ફરીને પોતાના ઘેર જશે નહીં. પણ હવે ગિબિયાહને આપણે શું કરીએ? તે આ પ્રમાણે ચિઠ્ઠી નાખીને આપણે તે પર ચઢાઈ કરીશું. આપણે ઇસ્રાયલના સર્વ કુળોમાંથી દર 100 માણસોમાંથી 10-10 તથા 10,000 માણસોમાંથી 100-100 તથા દર 10,000માંથી 1,000-1,000 માણસો લડનાર લોકોને સારું ખોરાક લાવવા રાખીશું. એ સારું કે તેઓ બિન્યામિનના ગિબિયાહમાં જઈને તેઓ ઇસ્રાયલમાં મૂર્ખાઈ ભરેલું જે સઘળું કામ કર્યું છે તે પ્રમાણે તેમની ભલે કરે. એવી રીતે ઇસ્રાયલના સર્વ માણસો એક મતે તે નગર સામે ભેગા થયા. પછી ઇસ્રાયલના કુળોએ બિન્યામિનના આખા કુળમાં માણસો મોકલીને કહાવ્યું કે આ કેવી દુષ્ટતા તમારામાં થવા પામી છે. તો હવે એ જે માણસો એટલે બલિયાય પુત્રો ગિબિયાહમાં છે તેઓને અમારે સ્વાધીન કરો કે અમે તેઓને મારી નાખીને ઇસ્રાયલમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીએ. પણ બિન્યામિન પુત્રોએ પોતાના ભાઈઓને એટલે ઇસ્રાયલ પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં અને ઇસ્રાયલ પુત્રો સાથે યુદ્ધ કરવા સામે જવા સારું બિન્યામિન પુત્રો જુદા જુદા નગરોમાંથી ગિબિયાહમાં ભેગા થયા. તે દિવસે બિન્યામિન પુત્રોની ગણતરી આ પ્રમાણે થઈ હતી. એટલે ગિબિયાહના રહેવાસીઓમાંથી ચૂંટી કરેલા 700 પુરુષો તથા તે ઉપરાંત જુદા જુદા નગરોમાંથી આવેલા 26,000 તરવારીયા પુરુષો હતા. આ સર્વ લોકોમાં ચૂંટી કરેલા 700 પુરુષો ડાબોડિયા હતા. તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારી શકતો કે એક વાળ પણ ચૂકી જતો નહીં. બિન્યામિનીઓ સિવાય ઇસ્રાયલ પુત્રોની ગણતરી 4,00,000 તરવારીયા પુરુષોની થઈ. એ સર્વ લડવૈયા પુરુષો હતા. ઇસ્રાયલ પુત્રો ઉઠીને બેથેલ ગયા, ઈશ્વરની સલાહ પૂછી અને તેઓએ કહ્યું કે બિન્યામિન પુત્રોની સામે યુદ્ધ કરવા સારું, અમારા તરફથી પહેલો કોણ ચઢાઈ કરે? યહોવાએ કહ્યું કે યહુદા પહેલો જાય. અને ઇસ્રાયલ પુત્રોએ સવારે ઉઠીને ગિબિયાહની સામે છાવણી નાખી. ઇસ્રાયલીઓ બિન્યામિનીઓની સાથે યુદ્ધ કરવાને આગળ આવ્યા અને ઇસ્રાયલીઓએ ગિબિયાહ પાસે તેમની વિરુદ્ધ વ્યૂહ રચ્યો. બિન્યામિન પુત્રોએ ગિબિયાહમાંથી પ્રસારો કરીને તે દિવસે 22,000 ઇસ્રાયલીઓને મારીને જમીનદોસ્ત કર્યા. પણ તે લોકોએ એટલે ઇસ્રાયલીઓએ હિંમત રાખીને પહેલે દિવસે જ્યાં તેઓ વ્યૂહ રચ્યો હતો ત્યાંથી જ ફરીથી વ્યૂહ રચ્યો અને ઇસ્રાયલ પુત્રો યહોવાની હજુરમાં જઈને સાંજ સુધી રડ્યા. તેઓ યહોવાની સલાહ પૂછી કે શું હું મારા ભાઈ બિન્યામિન પુત્રોની સામે યુદ્ધ કરવા ફરીથી જાઉં? અને યહોવાએ કહું કે તેની સામે ચઢાઈ કર. બીજે દિવસે ઇસ્રાયલ પુત્રો બિન્યામિન પુત્રોની પાસે નજીક ગયા. બિન્યામિનીઓએ બીજા દિવસે ગિબિયાહમાંથી તેમની સામે ધસારો કર્યો અને ફરીથી ઇસ્રાયલ પુત્રોના 18,000 પુરુષનો સંહાર કર્યો. એ સઘળા તરવારિયા હતા. ત્યારે સર્વ ઇસ્રાયલ પુત્રો તથા સઘળા લોકો બેથેલમાં જઈને રડ્યા ને ત્યાં યહોવાની હજુરમાં બેઠા ને તે દિવસે સાંજ સુધી તેઓએ ઉપવાસ કર્યો અને તેઓએ યહોવાને દહન્યાર્પણો તથા શાંત્યાર્પણો ચઢાવ્યા. પછી ઇસ્રાયલ પુત્રોએ યહોવાની સલાહ પૂછી, કેમ કે તે વખતે દેવનો કરાર કોષ ત્યાં હતો અને હારૂનના દીકરા એલઆઝરનો દીકરો ફિનહાસ તે વખતે તેની સન્મુખ ઊભો રહેતો હતો. એને કહ્યું કે શું હું હજુ ફરીથી મારા ભાઈ બિન્યામિન પુત્રોની સાથે યુદ્ધ કરવા જાઉં કે હું બંધ રાખું? યહોવાએ કહ્યું કે જા, કેમ કે કાલે હું તેને તારા હાથમાં સોંપી દઈશ. પછી ઇસ્રાયલીઓએ સંતાઈ રહેનારાઓને ગિબિયાહની ચોમેર ગોઠવ્યા. ત્રીજે દિવસે ઇસ્રાયલ પુત્રોએ બિન્યામિન પુત્રો પર ચઢાઈ કરીને ગિબિયાહની સામે અગાઉની પેઠે વ્યૂહ રચ્યો અને બિન્યામિન પુત્રો એ લોકો પર ધસી આવ્યા ને તેઓ પાછા હઠાવતા હઠાવતા નગરથી દૂર ખેંચાયા. ને તેઓએ અગાઉની પેઠે ધોરી રસ્તા પર સુમારે 30 ઇઝરાયેલી માણસોને ખુલ્લા મેદાનમાં મારીને કાપી નાખ્યા. તે રસ્તાઓમાંનો એક બેથેલમાં જાય છે ને બીજો ગિબિયાહમાં જાય છે. બિન્યામિન પુત્રોએ કહ્યું કે એ લોકો પહેલાની પેઠે આપણે હાથે માર્યા જાય છે. પણ ઇસરાયેલ પુત્રોએ કહ્યું કે આપણે નાસીને તેઓને નગરમાં ધોરી રસ્તાઓ પર દૂર ખેંચી લાવીએ. અને સર્વ ઇસરાયેલીઓ પોતાની જગ્યાએથી ઉઠ્યા ને તેઓએ બાલ તામાર આગળ વ્યૂહ રચ્યો અને ઇસરાયેલના સંતા રહેલા માણસો તેમની જગામાંથી એટલે મારે કેબામાંથી બહાર નીકળી આવ્યા. પછી સર્વ ઇસરાયેલીઓમાંથી ચૂંટી કાઢેલા 10,000 માણસોએ ગિબિયાહ પર હુમલો કર્યો ને દારૂણ યુદ્ધ મચ્યું. પણ બિન્યામિનીઓ જાણતા નહોતા કે હવે અમારું આવી બન્યું છે. અને યહોવાએ ઇસરાયેલની આગળ બિન્યામિનીઓનો પરાજય કર્યો અને તે દિવસે ઇસરાયેલ પુત્રોએ બિન્યામિનના 25,100 માણસોનો સંહાર કર્યો. એ બધા તરવારિયા હતા. હવે બિન્યામિન પુત્રોએ જોયું કે અમે હાર ખાધી છે, કેમ કે ઇસરાયેલો બિન્યામિનીઓની આગળથી હટી ગયા, કેમ કે જેઓને તેઓએ ગિબિયાની સામે સંતાડી રાખ્યા હતા તેના ઉપર તેમનો ભરોસો હતો. સંતાએ રહેલાઓએ એકદમ ગિબિયા ઉપર ધસારો કર્યો અને સંતાએ રહેલાઓએ પ્રસરીજેને આખા નગરનો તરવારથી સંહાર કર્યો. અને ઇસરાયેલીઓ તથા સંતાએ રહેલા માણસો વચ્ચે નક્કી કરેલો સંકેત આ હતો કે તેઓએ નગરમાંથી ધુમાડાના ગોટે ગોટા ચઢાવવા. ઇસરાયેલીઓ યુદ્ધમાં પૂઠ ફેરવી. ત્યારે શરૂઆતમાં બિન્યામિનીઓએ ઇસરાયેલ પુત્રોના 30 પુરુષોને ઘાયલ કરીને મારી નાખ્યા, કેમ કે તેઓએ કહ્યું કે પહેલા યુદ્ધની પેઠે નક્કી તેઓ આપણે હાથે માર્યા જાય છે. પણ જ્યારે નગરમાંથી ધુમાડાના ગોટે ગોટા સ્તંભરૂપે ઉપર ચઢવા લાગ્યા ત્યારે બિન્યામિનીઓએ પાછા ફરી જોયું તો જો આખું નગર ધુમાડા રૂપે ગગનમાં ચડતું હતું. પછી ઇસરાયેલીઓ પાછા ફર્યા ને બિન્યામિનીઓ સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓ જોયું કે હવે અમારું આવી બન્યું. આથી તેઓ ઇસરાયેલીઓ આગળથી પૂઠ ફેરવીને અરણ્યને માર્ગે નાઠા. પણ યુદ્ધ તો તેઓની પાછળ લાગુ રહ્યું અને નગરોમાંથી નીકળેલા માણસે તેની મધ્ય તેઓનો સંહાર કર્યો. તેઓ બિન્યામિનીઓને ચોતરફથી ઘેરી લઈને ઉગમણી દિશાએ ગિબિયાહની સામે સુધી તેઓની પૂઠે પડ્યા અને તેમની આરામની જગ્યાએ તેઓને તેમને ખૂંદી નાખ્યા. બિન્યામિનના 18,000 માણસો માર્યા ગયા. એ સર્વ શૂરવીર પુરુષો હતા અને તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા ને રિમોનગઢમાં જતા રહ્યા. અને તેઓએ રાજમાર્ગમાં વિખૂટા પડી ગયેલા 5,000 માણસોને કતલ કર્યા. વળી ગિદ્યોન સુધી તેમનો કેળો પકડીને તેઓના બીજા 2,000 માણસોનો સંહાર કર્યો. આ પ્રમાણે તે દિવસે સર્વ મળી બિન્યામિનના 25,000 તરવારિયા માર્યા ગયા. એ સર્વ સુરવીર પુરુષો હતા પણ 600 માણસો પાછા ફરીને અરણ્ય તરફ નાઠા ને રિમોનગઢમાં જતા રહ્યા. તેઓ રિમોનગઢમાં 4 માસ રહ્યા. ઇસરાયેલીઓ પાછા ફરીને ફરીથી બિન્યામિન પુત્રો ઉપર હલ્લો કર્યો ને આખા નગરની વસ્તીનો તેમજ ઢોરઢાંકનો તથા તેમની નજરે પડેલા તે સર્વનો તેઓ તરવારથી નાશ કર્યો. વળી જે નગરો તેમને જોવામાં આવ્યા તે સર્વને તેઓએ બાળી નાખ્યા.
ન્યાયાધીશો 21મો અધ્યાય. હવે ઇસરાયેલીઓએ મિસ્પામાં એવા સોગંદ ખાધા હતા કે તેઓમાંનો કોઈ પણ પોતાની દીકરીને બિન્યામિન સાથે પ્રણાવે નહીં. અને તે લોકો બેથેલમાં આવીને યહોવાની હજુરમાં સાંજ સુધી બેઠા ને ફોક મૂકીને રડ્યા. તેઓએ કહ્યું કે હે યહોવા, ઇસરાયેલના દેવ, આજે ઇસરાયેલમાંથી એક કુળ ઓછું થાય છે, એમ કેમ બન્યું? બીજે દિવસે એમ બન્યું કે લોકોએ પરોઢિયે ઉઠીને ત્યાં એક વેદી બાંધી ને દંડાણપણો તથા શાંતપણો ચઢાવ્યા. ઇસરાયેલ પુત્રોએ કહ્યું કે ઈસરાયલના સર્વ કુળોમાંથી મળેલી સભામાં યહોવાની હજુરમાં આવ્યો ન હોય એવો કોણ છે? કેમ કે મિસ્પામાં યહોવાની હજુરમાં જે માણસ ન આવે તેને જરૂર મારી નાખો એવા ભારે સોગંદ તેઓએ ખાધા હતા. ઈસરાયલ પુત્રોએ તેઓના ભાઈ બિન્યામીનને લીધે શોક કરીને કહ્યું કે આજે ઈસરાયલમાંથી એક કુળ નાબૂદ થાય છે, જેઓ બચ્યા છે તેમને પરણાવવા માટે આપણે શું કરીશું? કેમ કે આપણે તો આપણી દીકરીઓ તેમને નહીં પરણાવવાના યહોની આગળ સોગંદ ખાધા છે. તેઓએ કહ્યું કુળોમાંનું એવું કયું કુળ છે કે મિસ્પામાં યહોવાની હજુરમાં આવ્યું ન હોય? અને જુઓ, તેઓને માલુમ પડ્યું કે યાબેસ ગિલિયાદથી સભામાં ભાગ લેવા સારું છાવણીમાં કોઈ પણ આવ્યો નહોતો, કેમ કે જ્યારે લોકોની ગણતરી કરવામાં આવી ત્યારે જુઓ યાબેસ ગિલિયાદના રહેવાસીઓમાંનો કોઈ પણ ત્યાં નહોતો. પછી જમાતે સુરામાં સુરા 12,000 પુરુષોને એવી આજ્ઞા આપીને ત્યાં મોકલ્યા કે જઈને યાબેસ ગિલિયાદના રહેવાસીઓ સ્ત્રીઓ તથા બાળકો સહિત તરવાથી સંહાર કરો. વળી તમારે આ પ્રમાણે કરવું કે પ્રત્યેક પુરુષનો તથા જે સ્ત્રીએ પુરુષનો અનુભવ કર્યો હોય તે દરેકનો તમારે વિનાશ કરો. અને યાબેસ ગિલિયાદના રહેવાસીઓમાંથી જેઓએ પુરુષનો સંસર્ગ બિલકુલ કર્યો ન હતો એવી 400 જુવાન કુમારિકાઓ તેમને મળી. તેઓ તેમને કનાન દેશના સિલો પાસે છાવણીમાં લઈ આવ્યા. આખી જમાતે રિમોન ગઢમાંના બિન્યામીન પુત્રોને સંદેશો મૂકીને સલાહનો ધંધેરો પીતાવ્યો. ત્યારે બિન્યામીનીઓ તેમની પાસે આવ્યા અને ઇસરાયેલીઓએ યાબેસ ગિલિયાદની જે સ્ત્રીઓને જીવતી રાખી હતી તે તેઓએ તેમને આપી. તો પણ તે સગરી તેમને માટે બસ થઈ નહીં અને લોકોએ બિન્યામીનને માટે શોક કર્યો, કેમ કે યહોવાએ ઇસરાયલના કુળોમાં ભંગાણ પાડ્યું હતું. ત્યારે જમાતના વડીલોએ કહ્યું કે બિન્યામીનમાંથી તો સ્ત્રીઓનો નાશ કરવામાં આવ્યો છે, તો બાકી રહેલાઓને સ્ત્રીઓ પૂરી પાડવાને આપણે શું કરીશું? તેઓએ કહ્યું કે ઇસરાયલમાંથી એક કુળ નાબૂદ ન થાય માટે બચેલા બિન્યામીનોને સારું વારસો જોઈએ. તથાપિ આપણે તો આપણી કન્યાઓ તેમને આપી શકતા નથી, કેમ કે ઇસરાયલ પુત્ર એવા સોગંદ ખાધા હતા કે જે કોઈ બિન્યામીનને કન્યા દે તે શાપિત થાય. પછી તેઓએ કહ્યું કે જુઓ, બેથલની ઉત્તરે તથા બેથલની શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબાનોની દક્ષિણે આવેલા શિરોમાં વર્ષો વર્ષ યહોવાનું એક પર્વ પાળવામાં આવે છે. હવે તેઓએ બિન્યામીન પુત્રોને આજ્ઞા કરી કે તમે ત્યાં જઈને દ્રાક્ષાવાડીઓમાં સંતાઈ રહેજો અને જોતા રહેજો કે શિરોની કન્યાઓ નાચમાં નૃત્ય કરવાને બહાર આવે તો તમારે દ્રાક્ષાવળિયામાંથી બહાર આવવું અને શિરોની કન્યાઓને પ્રત્યેકે પોતપોતાને માટે સ્ત્રી પકડી લઈને બિન્યામીનના પ્રાંતમાં જતા રહેવું. અને એમ થશે કે જો તેમના બાપો કે ભાઈઓ આવીને અમારી આગળ ફરિયાદ કરશે તો અમે તેઓને કહીશું કે મહેરબાની કરીને એવું ધારો કે તે કન્યાઓ તમે જ અમને આપી છે, કેમ કે આપણે યુદ્ધમાં તેઓમાંના પ્રત્યેકને વાસ્તે સ્ત્રી રાખી નહીં, તેમજ તમે પોતે તેમને તમારી કન્યાઓ દીધી નહીં, નહીં તો તમે દોષિત ગણાવ. ઇસરાયલ પુત્રોએ આ પ્રમાણે કર્યું, એટલે પોતે જેટલા હતા તેટલી સ્ત્રીઓ નૃત્ય કરનારી સ્ત્રીઓમાંથી હરણ કરીને તેમને પોતાની પાસે રાખી. પછી તેઓ પાછા પોતાના વતનમાં ચાલ્યા ગયા ને નગરોને સમારીને તેમાં વસ્યા. અને ઇસરાયલ પુત્રો તે સમયે ત્યાંથી વિદાય થઈને પ્રત્યેક પોતપોતાના કુળમાં તથા પોતપોતાના કુટુંબમાં ગયો ને ત્યાંથી નીકળીને તેઓ પોતપોતાના વતનમાં ગયા. તે સમયે ઇસરાયલમાં કોઈ રાજા નહોતો. દરેક માણસ પોતાની નજરમાં જે ઠીક લાગતું તે કરતો. ઈશ્વર પિતા તેના વાંચેલા સાંભળેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. આમેન
આમેન.